એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા બધાના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે, વૃદ્ધત્વ.
હા, પણ સવાલ એ છે કે શું વૃદ્ધ થવું એ ખરેખર અનિવાર્ય છે એમ જ માની લેવાનું?
બરાબર. અને આ જ સવાલના કેન્દ્રમાં છે ડૉક્ટર ડેવિડ સિંક્લેરનું એક કહી શકાય કે ચર્ચાસ્પદ પુસ્તક લાઇફ સ્પેન. શા માટે આપણે વૃદ્ધ થઈએ છીએ અને શા માટે આપણે વૃદ્ધ થવાની જરૂર નથી?
હા, સામાન્ય રીતે તો આપણે વૃદ્ધાવસ્થાને જીવનનો એક સ્વાભાવિક ભાગ માની લઈએ છીએ, ખરું ને?
બિલકુલ. પણ સિંક્લેરનો દૃષ્ટિકોણ અહીં સાવ જુદો છે. તે કહે છે કે વૃદ્ધત્વ એ કોઈ કુદરતી પ્રક્રિયા નથી.
નથી? તો પછી શું છે?
એ કહે છે કે વૃદ્ધત્વ એક રોગ છે.
રોગ? ઓ
હા. અને જો એ રોગ હોય તો પછી શું? તેની સારવાર શક્ય છે. આ વિચાર જ એટલો ક્રાંતિકારી છે ને?
સાચી વાત. અને આપણા સ્વાસ્થ્ય અને આખા સમાજ માટે કેટલાય મોટા પ્રશ્નો ઊંધા કરે છે.
અને આ કોઈ હવામાં વાત નથી. ડૉક્ટર ડેવિડ સિંક્લેર પોતે આ ક્ષેત્રના ઘણા જાણીતા અને સન્માનિત વૈજ્ઞાનિક છે.
હા, એમના વિશે થોડું જાણીએ. તો કોણ છે આ ડૉક્ટર સિંક્લેર?
જરૂર. તેઓ હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં આનુવંશિકીના પ્રોફેસર છે અને પોલ એફ ગ્લેન સેન્ટર ફોર બાયોલોજી ઓફ એજિંગ રિસર્ચના સહનિર્દેશક પણ.
એટલે કે વૃદ્ધત્વના વિજ્ઞાનમાં એમનું મોટું નામ છે.
બિલકુલ. બે દાયકાથી, મતલબ 20 વર્ષથી વધુ સમયથી, તેઓ આ જ વિષય પર અગ્રણી સંશોધન કરી રહ્યા છે.
અને એમની ખાસ વાત એ છે, મને લાગે છે, કે તેઓ ફક્ત લેબમાં બેસી રહેનારા વૈજ્ઞાનિક નથી.
ના, જરાય નહીં.
પણ પોતાના જ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે પણ એટલા જ ઉત્સાહી છે. એમ કહીએ ને કે તેઓ જે વિજ્ઞાનની વાત કરે છે તે બનાવનારાઓમાંના એક છે.
બરાબર. સર્ટુઇન્સ, જેમને દીર્ઘાયુષ્ય જનીનો કહેવાય છે, અને એનએડી પ્લસ જેવા અણુઓ, એમના પરનું એમનું કામ ખૂબ જ મહત્વનું ગણાય છે.
અને સાંભળ્યું છે કે તેઓ જે કહે છે તે પોતાના પર પણ અજમાવે છે.
હા, એ વાત પણ એટલી જ નોંધપાત્ર છે. તેઓ પોતાના સંશોધનના સિદ્ધાંતો પોતાના જીવનમાં ઉતારે છે, પોતાના પર, પરિવાર પર પ્રયોગો કરે છે. આ તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ચોક્કસ. તો પાછા પુસ્તક પર આવીએ. મુખ્ય વિચાર શું છે? વૃદ્ધત્વ રોગ છે, એ સિવાય બીજું શું કહે છે?
પુસ્તકનો જે હાર્દ છે ને, એ છે કે વૃદ્ધત્વ એ શરીરના અંગો ઘસાઈ જાય છે એટલે નથી થતું.
ઓ, તો પછી?
પણ મુખ્યત્વે આપણા કોષોમાં જે માહિતી રહેલી છે ને, એ માહિતીનું નુકસાન થાય છે, એના કારણે થાય છે. સિંક્લેર આને ઇન્ફોર્મેશન થિયરી ઓફ એજિંગ કહે છે.
માહિતીનું નુકસાન? એ જરા વધારે સમજાવશો? થોડું ટેકનિકલ લાગે છે.
ચોક્કસ, પ્રયત્ન કરું. જુઓ, વિચારો કે આપણા શરીરમાં જે ડીએનએ છે એ એક કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ જેવું છે.
ઠીક છે.
જેમાં બધી મૂળભૂત માહિતી, એટલે કે આપણા જનીનો, સચવાયેલી છે.
અને આ માહિતી મોટે ભાગે આખી જિંદગી સરખી જ રહે છે.
હા, એ તો બરાબર. પણ કયા સમયે કઈ માહિતીનો ઉપયોગ કરવો, કયા જનીનને ચાલુ કરવું, કયાને બંધ કરવું, આ બધું નક્કી કરતું એક સોફ્ટવેર પણ છે. એ છે આપણું એપિજીનોમ.
ઓકે. એટલે ડીએનએ હાર્ડવેર થયું અને એપિજીનોમ સોફ્ટવેર થયું.
એમ.
બસ, બરાબર સમજ્યા. હવે થાય છે શું કે સમય જતા કોષો પર તણાવ આવે, ડીએનએ તૂટે ને એનું સમારકામ થાય, આવા બધા કારણો સર આ એપિજેનેટિક સોફ્ટવેરમાં ગડબડ થવા માંડે છે, ઘોંઘાટ વધી જાય છે, એમ કહીએ ને.
ઘોંઘાટ એટલે શું?
એટલે કોષો જાણે ભૂલી જાય છે કે તેમનું અસલી કામ શું હતું. દાખલા તરીકે, ચામડીનો કોષ કદાચ યકૃતના કોષ જેવું વર્તન કરવા માંડે.
બાપરે,
પોતાની ઓળખ જ ગુમાવી દે.
હા, આ જ ઓળખા ગુમાવવાની પ્રક્રિયા છે ને, એ જ વૃદ્ધત્વ છે સિંક્લેરના વતે.
આ તો ખરેખર રસપ્રદ વિચાર છે. કારણ કે જો સમસ્યા સોફ્ટવેરમાં હોય
તો
કદાચ તેને રિપેર કરી શકાય, રીબૂટ કરી શકાય, જેમ કમ્પ્યુટરમાં કરીએ છીએ.
બિલકુલ. આ જ તો સિંક્લેરનો મુખ્ય મુદ્દો છે કે જો આપણે આ માહિતીના નુકસાનને અટકાવી શકીએ અથવા કદાચ ઉલટાવી પણ શકીએ. છે હેલ્થ સ્પેન પર, રોગ અને અશક્તતા વગરનું જીવન,
એ બહુ મહત્વનું છે. લાંબુ જીવવું પણ પથારીમાં, એનો શું અર્થ? પણ પુસ્તક જણાવે છે કે આ કેવી રીતે શક્ય બને, કોઈ રસ્તા બતાવે છે?
હા, ચોક્કસ. પુસ્તક મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.
ઓકે.
પહેલો ભાગ સમજાવે છે કે વૃદ્ધત્વ મૂળમાં શા માટે થાય છે. પેલી ઇન્ફોર્મેશન થિયરી, એની પાછળનું વિજ્ઞાન, પ્રાચીન સર્વાઇવલ સર્કિટ્સ, એ બધું.
ઠીક છે, એટલે કે શા માટે. પછી
બીજો ભાગ વર્તમાન પર આવે છે. અત્યારે આપણે શું કરી શકીએ, નજીકના ભવિષ્યમાં શું શક્યતાઓ છે, જીવનશૈલીમાં ફેરફાર, અમુક સંભવિત તબીબી સારવાર, એ બધું.
અને ત્રીજો ભાગ?
ત્રીજો ભાગ ભવિષ્ય તરફ જુએ છે. જો આપણે ખરેખર લાંબુ અને સ્વસ્થ જીવન જીવવામાં સફળ થઈએ તો એના સામાજિક નૈતિક પરિણામો શું હોઈ શકે, એની ચર્ચા છે.
રસપ્રદ. ચાલો ત્યારે પહેલા ભાગમાં થોડા ઊંડા ઉતરીએ. વૃદ્ધત્વના કારણ પાછળનું વિજ્ઞાન શું કહે છે? પેલી સર્વાઇવલ સર્કિટ શું છે?
હા, તો સિંક્લેર સર્વાઇવલ સર્કિટ નામના એક પ્રાચીન જૈવિક તંત્રની વાત કરે છે. દરેક જીવમાં હોય છે આ.
બધામાં?
હા. અને આ સર્કિટ ક્યારે સક્રિય થાય? જ્યારે પરિસ્થિતિ પ્રતિકૂળ હોય, જેમ કે ખોરાકની અછત હોય કે પછી પર્યાવરણનો કોઈ તણાવ હોય.
ત્યારે શું થાય?
ત્યારે આપણું શરીર વૃદ્ધિ કરો અને પ્રજનન કરો મોડમાંથી નીકળીને સંરક્ષણ અને સમારકામ મોડમાં જતું રહે છે.
ઓ, એટલે કે જ્યારે ટકી રહેવાનો સવાલ હોય ત્યારે શરીર બધી શક્તિ બચાવવા અને મજબૂત બનવામાં વાપરે છે.
બરાબર. લાંબુ ટકવા માટે પ્રયત્ન કરે છે. અને આ સર્કિટમાં મુખ્ય ભાગ ભજવે છે સર્ટુઇન્સ જેવા જનીનો, આપણા દીર્ઘાયુષ્ય જનીનો.
પણ તમે કહ્યું કે આધુનિક જીવનશૈલી.
હા, આપણી આધુનિક જીવનશૈલી, ખાસ કરીને સતત ખોરાકની ઉપલબ્ધતા, એ આ સર્કિટને ભાગ્યે જ સક્રિય થવા દે છે. શરીર સતત વૃદ્ધિ મોડમાં રહે છે.
અને અહીં પેલી ઇન્ફોર્મેશન થિયરી અને એપિજીનોમની વાત ફરીથી જોડાય છે, ખરું ને?
બિલકુલ. સિંક્લેર એક સરસ સરખાવણી આપે છે. ડીએનએ એ પિયાનો વગાડવાની શીટ મ્યુઝિક જેવું છે.
હા.
અને એપિજીનોમ એ પિયાનો વાદક છે જે એ મ્યુઝિક જોઈને વગાડે છે.
ઓકે.
શરૂઆતમાં વાદક એકદમ સરસ વગાડે છે, પણ સમય જતાં થાક લાગે, ભૂલો થાય, ધ્યાન ભટકે, એટલે એ સંગીત, મતલબ કે કોષનું કાર્ય, બરાબર વગાડી શકતો નથી.
ભલે મ્યુઝિક ડીએનએ તો એનું એ જ રહ્યું હોય.
હા, ડીએનએ તો ત્યાં જ છે, પણ તેને વાંચવાની અને વગાડવાની ક્ષમતા, એટલે કે એપિજીનોમ, એ બગડી જાય છે. અને પેલું ડીએનએ તૂટફૂટનું સમારકામ કરવા જ્યારે સર્ટુઇન્સ જેવા વાદકો દોડી જાય છે, ત્યારે પાછા આવીને હંમેશા પોતાની સાચી જગ્યાએ બરાબર ગોઠવાતા નથી. એનાથી પેલો એપિજીનેટિક ઘોંઘાટ વધે છે, કોષ પોતાની ઓળખ ભૂલવા માંડે છે.
સમજાયું. અને આમાં આપણો આધુનિક આહાર કેવી રીતે ભાગ ભજવે છે, પેલો વૃદ્ધિ મોડવાળી વાત?
હા, પુસ્તક સમજાવે છે કે આપણે સતત ખાધ્યા કરીએ છીએ, ખાસ કરીને વધુ પ્રોટીન અને શર્કરાવાળો આહાર લઈએ છીએ. ટીઓઆરનો સંકેત છે વૃદ્ધિ કરો, વૃદ્ધિ કરો.
એટલે શરીર સતત એ જ દિશામાં કામ કરે છે.
બરાબર. અને એના કારણે એએમપીકે અને સર્ટુઇન્સ જેવા જે રક્ષણાત્મક માર્ગો છે, જે સામાન્ય રીતે ઉર્જા બચાવ, સમારકામ કરોનો સંકેત આપે, એ દબાયેલા રહે છે.
ઓ, એટલે આપણે પોતે જ વૃદ્ધત્વને વેગ આપી રહ્યા છીએ.
એક રીતે કહીએ તો હા, પરિણામે વૃદ્ધત્વની પ્રક્રિયા વેગ પકડે છે.
ઓકે, તો જો સમસ્યા આ છે તો ઉપાય શું? પુસ્તકનો બીજો ભાગ આના પર જ છે ને? કયા હસ્તક્ષેપો સૂચવે છે?
હા, અહીં હોર્મેસિસનો ખ્યાલ બહુ મહત્વનો બની જાય છે.
હોર્મેસિસ એ શું છે?
હોર્મેસિસ એટલે લાભકારી તણાવ. થોડો નિયંત્રિત તણાવ શરીરના સંરક્ષણ તંત્રને જાગૃત કરે છે, એને મજબૂત બનાવે છે.
રસપ્રદ. કેવા પ્રકારનો તણાવ? કંઈ ડરામણો તો નથી ને?
ના ના, જુઓ, દાખલા તરીકે એક છે તૂટક તૂટક ઉપવાસ, એટલે કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, દિવસના અમુક કલાકો માટે ન ખાવું.
હા, એ તો આજકાલ બહુ જ ચલણમાં છે, 16.8 પદ્ધતિ વગેરે.
બરાબર. આનાથી એએમપીકે અને સર્ટુઇન સક્રિય થાય છે. બીજું છે કસરત, ખાસ કરીને હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ, HIIT.
એટલે થોડી વાર જોરદાર કસરત, પછી આરામ, ફરી જોરદાર કસરત, એમ?
હા. આનાથી NAD+નું સ્તર વધે છે, જે સર્ટુઇન્સ માટે જરૂરી બળતણ છે. પછી છે તાપમાનનો સંપર્ક.
તાપમાન? ગરમી કે ઠંડી?
બંને. શરીરને થોડા સમય માટે ઠંડી આપવી, જેમ કે ઠંડા પાણીથી નાવું, અથવા ગરમી આપવી, જેમ કે સોના બાથ, આ પણ રક્ષણાત્મક પ્રતિક્રિયાઓ જગાડે છે.
અને આહારમાં પણ ફેરફાર?
હા. અમુક એમિનો એસિડ, જે ખાસ કરીને પ્રાણીજ પ્રોટીનમાં વધારે હોય, તે ઓછા લેવાથી પેલો MTOR પાથવે દબાય છે.
એટલે મૂળ વાત એ કે શરીરને થોડી ચેલેન્જ આપવી, થોડી મુશ્કેલી આપવી, જેથી તે વધુ સતર્ક અને મજબૂત બને.
કંઈ કહેવું જ. આ બધા જાણે કુદરતી રસ્તા છે પેલી પ્રાચીન સર્વાઇવલ સર્કિટને જગાડવાના.
પણ પુસ્તક શું ફક્ત જીવનશૈલીની જ વાત કરે છે કે પછી કોઈ દવાઓ કે અણુઓ વિશે પણ જણાવે છે?
ના, એવા અણુઓ અને સંભવિત દવાઓની પણ વાત કરે છે જે આ જ માર્ગો પર અસર કરીને હોર્મેસિસની નકલ કરી શકે.
ઓ, કયા છે એવા અણુઓ?
જેમ કે એનએડી પ્લસ બૂસ્ટર્સ, એનએમએન અને એનઆર જેવા. ઉંમર સાથે શરીરમાં એનએડી પ્લસ ઘટે છે, એને વધારવાથી સર્ટુઇન્સ વધુ સારી રીતે કામ કરી શકે છે.
ઓકે, બીજું?
રેસ્વેરાટ્રોલ, જે લાલ દ્રાક્ષની છાલમાં મળે છે ને, એ પણ સર્ટુઇન્સને સક્રિય કરી શકે છે. પછી મેટફોર્મિન,
એ તો ડાયાબિટીસની દવા છે ને?
હા, પણ એ એએમપીકે માર્ગ પર અસર કરે છે, જે વૃદ્ધત્વ સામે રક્ષણ આપે છે. અને રેપામાઇસિન છે, જે એમટીઓને અવરોધે છે.
ઘણી બધી શક્યતાઓ લાગે છે.
છે, પણ એ યાદ રાખવું બહુ જરૂરી છે કે આ બધા પર હજુ ઘણું સંશોધન ચાલી રહ્યું છે અને કોઈ પણ પૂરક કે દવા જાતે લેવાનું શરૂ ન કરવું જોઈએ. હંમેશા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ.
બિલકુલ સાચી વાત. આ તો થઈ વર્તમાનની વાત, પણ ભવિષ્યમાં શું? ટેકનોલોજી ક્યાં જઈ રહી છે? પુસ્તકનો ત્રીજો ભાગ આના પર હશે કદાચ.
હા, અને અહીં વાત વધુ રોમાંચક બને છે. એક ક્ષેત્ર છે સેનોલિટિક્સ.
સેનોલિટિક્સ
એ શું કરે?
આ એવી દવાઓ છે જે શરીરમાંથી વૃદ્ધ, નકામા અને નુકસાનકારક ઝોમ્બી કોષોને દૂર કરે છે. આ કોષો પોતે તો કામ નથી કરતા, પણ આસપાસના સારા કોષોને પરેશાન કરે છે, બળતરા પેદા કરે છે.
એટલે ઘર સાફ કરવા જેવું થયું.
હા, કંઈક એવું જ.
અને પેલી એપિજેનેટિક માહિતીને રીસેટ કરવાની વાત હતી ને?
હા હા, એનું શું?
એ છે કોષીય પુનઃપ્રોગ્રામિંગ, સેલ્યુલર રીપ્રોગ્રામિંગ. સિંક્લેરની લેબમાં જે પ્રયોગો થયા છે એ દર્શાવે છે કે યામાનાકા ફેક્ટર નામના અમુક પ્રોટીનનો ઉપયોગ કરીને વૃદ્ધ કોષોને ફરીથી યુવાન બનાવી શકાય છે.
શું વાત કરો છો, ખરેખર?
હા, એમણે આ ટેકનિકથી વૃદ્ધ ઉંદરોમાં દ્રષ્ટિ પાછી લાવવામાં સફળતા મેળવી છે. આ બતાવે છે કે પેલી એપિજેનેટિક માહિતી, પેલું સોફ્ટવેર, એને કદાચ રીબૂટ કરી શકાય છે.
આ તો વય ઉલટાઓ કહેવાય, અદ્ભુત.
હા, એ દિશામાં આ એક બહુ મોટું પગલું ગણી શકાય.
આ બધું સાંભળીને તો એમ લાગે છે કે ભવિષ્ય ઘણું જ અલગ હોઈ શકે છે. પણ એ વિચારવું પણ પડે કે જો લોકો ખરેખર 100-120 વર્ષ સ્વસ્થ રીતે જીવવા લાગે તો સમાજ પર એની શી અસર પડે.
ચોક્કસ. અને પુસ્તક આ મુદ્દાને પણ સંબોધે છે. ચિંતાઓ તો છે જ, વસ્તી વધી જશે, સંસાધનો ખૂટી પડશે, નવી ટેકનોલોજી ફક્ત અમીરો માટે જશે.
હા, આ બધા ગંભીર પ્રશ્નો છે. સિંક્લેર શું કહે છે આ વિશે? એમનો શું મત છે?
તેઓ આશાવાદી છે. એમનું કહેવું છે કે ઇતિહાસ જુઓ, જેમ જેમ સમાજ સ્વસ્થ અને સમૃદ્ધ થયો છે તેમ જન્મદર ઘટ્યો છે.
હા, એ વાત તો છે.
બીજું, લાંબુ અને સ્વસ્થ જીવન જીવતા લોકો સમાજમાં વધુ સમય સુધી યોગદાન આપી શકે છે. અને ટેકનોલોજી, હા, શરૂઆતમાં મોંઘી હોય છે પણ સમય જતાં વધુ સુલભ બને છે. સેલફોનનું જ ઉદાહરણ લો.
બરાબર.
મુખ્ય વાત એ છે કે આપણે આપણી સામાજિક વ્યવસ્થાઓ, શિક્ષણ, કારકિર્દી, નિવૃત્તિ, સામાજિક સુરક્ષા, આ બધા વિશે નવેસરથી વિચારવું પડશે.
આખી રચના બદલવી પડે. તો આટલી બધી વાતચીત પછી આખા પુસ્તકમાંથી મુખ્ય સંદેશાઓ શું તારવી શકાય? કઈ વાતો ખાસ યાદ રાખવા જેવી છે?
મને લાગે છે કે સૌથી મોટો અને ક્રાંતિકારી સંદેશ તો એ જ છે કે વૃદ્ધત્વને અનિવાર્ય, કુદરતી નિયતિ માની લેવાની જરૂર નથી. એક જૈવિક પ્રક્રિયા છે જેને સમજી શકાય છે અને જેના પર કદાચ પ્રભાવ પણ પાડી શકાય છે. આ વિચાર જ મનને હચમચાવી દે તેવો છે.
બિલકુલ. અને બીજું, પેલો માહિતી સિદ્ધાંત, ઇન્ફોર્મેશન થિયરી ઓફ એજિંગ, કે સમસ્યા હાર્ડવેર કરતાં સોફ્ટવેરમાં વધુ છે, આ એક આશા આપે છે. કારણ કે સોફ્ટવેરને કદાચ સુધારી શકાય છે, અપડેટ કરી શકાય છે.
હા, અને એ પણ કે આપણી જીવનશૈલીની પસંદગીઓ, આપણે શું ખાઈએ, કેટલી કસરત કરીએ, ઉપવાસ કરીએ કે નહીં, એની સીધી અસર આપણા કોષોના એ સોફ્ટવેર પર પડે છે. આ સમજવું બહુ જ જરૂરી છે.
અને પેલો હોર્મેસિસનો ખ્યાલ, કે થોડો ફાયદાકારક તણાવ આપણને મજબૂત બનાવે છે. આપણી અંદર જ શક્તિ રહેલી છે જેને જગાડવાની જરૂર છે. આપણી પરંપરાઓમાં પણ ઉપવાસ જેવી પ્રથાઓ છે જે કદાચ આ જ સિદ્ધાંત પર આધારિત હોય.
સાચી વાત. અને ચોથો મુદ્દો, જે તમે પણ પહેલાં કહ્યો હતો, કે ધ્યાન ફક્ત જીવનકાળ વધારવા પર નહીં પણ સ્વાસ્થ્યકાળ વધારવા પર હોવું જોઈએ. જીવનની ગુણવત્તા મહત્વની છે. ભારતીય પરિવારોમાં પણ આપણે સૌ એ જ ઈચ્છીએ છીએ ને કે વડીલો લાંબુ જીવે પણ તંદુરસ્ત અને સક્રિય રહીને.
બરાબર. અને છેલ્લે મને લાગે છે કે આ પુસ્તક આપણને આપણા સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત જવાબદારી લેવા અને સક્રિય બનવા પ્રેરે છે. બીમાર પડીએ ત્યારે જ ડૉક્ટર પાસે દોડવાને બદલે સ્વસ્થ રહેવા માટે પહેલેથી જ પગલાં લઈએ. આપણું સ્વાસ્થ્ય આપણા હાથમાં છે, અમુક અંશે તો.
સરસ રીતે સારાંશ આપ્યો. પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર મનમાં રહી જાય.
હા, એમાંથી થોડા યાદગાર વિચારોની વાત કરીએ.
ચોક્કસ. પહેલો અને સૌથી સીધો વિચાર, વૃદ્ધત્વ એક રોગ છે અને તેની સારવાર શક્ય છે. આ સીધો જ યથાસ્થિતિને પડકારે છે.
હા, અને બીજો, પેલી સરખામણીવાળો, વૃદ્ધત્વ એ માત્ર નુકસાન નથી પરંતુ માહિતીનું નુકસાન છે, જેમ કે સીડી પરના સ્ક્રેચ. આ જટિલ એપિજેનેટિક્સને કેટલું સરળ બનાવે છે અને આશા પણ આપે છે.
બરાબર. ત્રીજો વિચાર જે મને બહુ ગમ્યો, આપણે મોટાભાગના રોગોના મૂળ કારણ એટલે કે વૃદ્ધત્વની સારવાર કરી શકીએ છીએ. આ આરોગ્ય સંભાળને રિએક્ટિવમાંથી પ્રોએક્ટિવ બનાવવા પર ભાર મૂકે છે.
અને પેલું હોર્મેસેસવાળો, મુશ્કેલી, સંઘર્ષ અને થોડી ભૂખ આપણને મારતી નથી પણ આપણને બનાવે છે મજબૂત, આપણી આરામપ્રિય જીવનશૈલી પર સીધો કટાક્ષ.
તો આ બધી જાણકારીનો આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ? કંઈક નક્કર વ્યવહારુ પગલાં છે જે શ્રોતાઓ વિચારી શકે?
હા, ચોક્કસ. પુસ્તક સીધી સલાહ ન આપતું હોય પણ એના સિદ્ધાંતો પરથી અમુક બાબતો તારવી શકાય. આહારમાં પેલું તૂટક તૂટક ઉપવાસ અજમાવી શકાય, જેમ કે 16-8 પદ્ધતિ અથવા ફક્ત ઓછું ખાવું, અને ખોરાકમાં વધુ છોડ આધારિત વસ્તુઓ, શાકભાજી, ફળો સામેલ કરવા. કસરતમાં નિયમિત કસરત તો ખરી જ, પણ એમાં ક્યારેક પેલી HIIT જેવી તીવ્ર કસરત ઉમેરવી, સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ ફાયદાકારક છે.
અને પેલું તાપમાન?
હા, ક્યારેક ઠંડા પાણીથી સ્નાન કરવું જો ફાવે તો, અથવા જો સુવિધા હોય તો નિયમિત સૌનાનો ઉપયોગ કરવો. આ બધું શરીરને થોડો ફાયદાકારક શોક આપે છે.
અને પેલા પૂરક દ્રવ્યો વિશે શું? NMN, રેસ્વેરેટ્રોલ?
જુઓ, પુસ્તક એમનો ઉલ્લેખ કરે છે, એ કેવી રીતે કામ કરી શકે એ સમજાવે છે, પણ એ સ્પષ્ટપણે કહે છે કે આ તબીબી સલાહ નથી. કોઈ પણ પૂરક લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી છે, કારણ કે દરેકનું શરીર અલગ હોય છે.
બરાબર. મુખ્ય વાત એ સમજવાની છે કે આ બધી પદ્ધતિઓ કામ કરી શકે છે કારણ કે તે શરીરના પ્રાચીન સંરક્ષણ માર્ગોને જગાડે છે.
આખી ચર્ચા ખરેખર આંખો ખોલનારી અને વિચારવા પ્રેરિત એવી રહી. મારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટી વાત એ જાણવી હતી કે વૃદ્ધત્વને હવે વૈજ્ઞાનિકો એક અનિવાર્ય સત્ય નહીં પણ એક જૈવિક કોયડો માની રહ્યા છે, જેને કદાચ ઉકેલી શકાય. અને પેલો માહિતી ગુમાવવાનો વિચાર એ ખરેખર નવો અને રસપ્રદ લાગ્યો.
અને મારા માટે પેલું હોર્મેસિસનો ખ્યાલ કે થોડો તણાવ, થોડી મુશ્કેલી ખરેખર ફાયદાકારક હોઈ શકે છે. આપણે હંમેશા આરામ જ શોધીએ છીએ પણ કદાચ થોડી અગવડ શરીર માટે સારી છે. અને હા, ભવિષ્યમાં કદાચ વયને ઉલટાવવી પણ શક્ય બને એ વિચાર જ રોમાંચક છે, ભલે અત્યારે વિજ્ઞાન સાહિત્ય જેવું લાગે.
આ બધું આપણને એક મોટા પ્રશ્ન તરફ લઈ જાય છે જેના પર શ્રોતાઓ પણ વિચારી શકે. જો ખરેખર સ્વસ્થ આયુષ્ય નોંધપાત્ર રીતે વધી જાય, માની લો કે સરેરાશ 100 વર્ષ થઈ જાય, તો જીવનના તબક્કા, શિક્ષણ, કારકિર્દી, નિવૃત્તિ, આ બધાની આપણી જે વર્તમાન સમજ છે એનું શું થશે?
હા, કદાચ આખી સામાજિક રચનાને, જીવન જીવવાની રીતને જ નવેસરથી ઘડવી પડે. ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.